બજારમાં પણ મળ્યા ના ક્યાંય, એટલે પાછો આવ્યો તો દીઠા તમને આય, લઈ લો તમારી પોટલી અને ના કરશો સંતાપ. એટલું કહીએ છોકરો ચાલવા લાગ્યો. આપ હજુ તો દૂર ગયો નથી, મળ લગ્ન બે ચાર ગયો હશે ત્યાં. દાસને આવ્યો પેલો વિચાર કે આ છોકરાને નાસ્તો કરાવું, કઈ એને કઈ શિરપાવ આપું, એને કઈ શિરપાવ કે ચા નાસ્તો ભોજન આપું, જે કઈ માગતે ખરી કરી યવન. એમ વિચારી દાસજ્યા પાડવા જાય છે બૂમ. અવધિ થઈ આશ્ચર્યની, થયો કિશોર એ ગોમ, અદ્રશ્ય થઈ ગયો. વિસ્ફારિત નૈનો કરી ચારે બાજુ આમ શોધવા લાગ્યા દાસ પણ વ્રથાએ યત્ન તમામ. અલગજી કે છે એ કિશોર કઈ નાસ્તો કરવા નતો આવ્યો, એ કઈ સરપાવ લેવા નતો આવ્યો, એ તો ભક્તનો સખા હતો. ભક્તને મદદ કરી, પોતાનું કામ કરી અને પોતાના રસ્તે ચાલ્યો ગયો. દાસ કાકાના આનંદનો પાર ના રહ્યો કે મારી વિપદમાં મારા સ્મર્તૃગામી ગુરુ મહારાજે આવીને જ મને મદદ કરી. હવે હૈયું ગદગદ થઈ ગયો. વકીલ ને ઘેર ગયા, એને સાથે લઈને કોર્ટમાં ગયા, દસ્તાવેજ બતાવ્યો, સત્યનો જય થયો. દાસ કાકા કેસ જીતી ગયા, એમના જ પક્ષમાં પરિણામ આવ્યું. ભક્ત ને કાજે ભૂદરા વિધવિધ વેશે આમ, દોડી જઈ જ ભક્ત નો કરે સફળ સૌ કામ. પછી કામ પતાવી કોર્ટ નું લઈને પ્રસાદ હાર, દાસ કાકા સીધા ગયા નારેશ્વર મોજાર. આજે હવે રણા પર જવું નથી, સીધા નારેશ્વર જવું. મસ્તક શ્રી ચરણે મૂક્યું, નયન વહે જલધાર, કૃતજ્ઞતાથી દાસ નું હૈયું ભરાયું અપાર. કે ગુરુ મહારાજ તમે આ શું કરી નાખ્યું? દાસ હજુ કઈ બોલવા જાય ત્યાં તો અવાજ મોટો કાઢી બોલ્યા, યોગી ના શિરતાય. ત્યાં તો બાપજી અવધૂતજી મોટો અવાજ કાઢીને બોલ્યા. આવી રીતે દાસ કઈ દાવા લડવા જવાય, અગત્યના કાગળ તણી પોટલી ભૂલી જવાય. દાસ આવી રીતે લડવા જાઓ છો? અગત્યના કાગળની પોટલી ભૂલીને કેસ લડવા જાઓ છો? અને મોં ખોલીને દાસ હજુ બીજું કઈ બોલવા જાય છે? ત્યાં તો ગુરુ મહારાજ બોલ્યા, અરે દાસ આજે તમે કરજણ થી મુજમાટ, આજે તમે મારે માટે કરજણ થી શું લાવ્યા છો? શું લાવ્યા તે તો કહો, મોડી ને બધી વાત કઈ લાવ્યા છો મારે માટે? હવે પછી ફરી વાર તમે કરજણ જાઓ દાસ, તો મારે માટે મુસલમાની એક ટોપી લાવો. ખા મારે મુસલમાનની ટોપી પહેરવી છે, તમે ફરી જાઓ ને તો મારે માટે ટોપી લઈ આવજો. સુની વચન ધૂતનો દાસ થયા દિગમૂઢ, સજલ નેત્રથી નમી રહ્યા થયા ભાવથી મૂક. તે દિનથી દાસનો અવધૂત પ્રત્યે જે દેવ ભાવ સુસ્થિર થયો, થયો વધુ દળતે અનાખ નિરંજન ને કહે અવધૂતજી એ આમ ભક્ત ભાવને વસ થઈ કીધા અલૌકિક કામ. હું તારો જામીન છું જો તું ના જીતે તો. અરે વાલે દાસને દસ્તાવેજ હાથો હાથ આપ્યા, રે વાલે દાસને લઈને યવન કિશોર નવેશ ભક્તો ના દુઃખ કાપ્યા, રે યવન કિશોર વાલે દાસને દસ્તાવેજ હાથો હાથ આપ્યા, રે વાલે દાસને. લઈને યવન કિશોરનો વેશ, ભક્તોના કષ્ટ કાપ્યા રે. રંગને રટતા હજુ કોઈને દુઃખ પડ્યું નથી જાણ્યું રે. કેનું ચિતડું શ્રી રંગની માય, તેણે સુખ માણ્યું. ગુરુ મહારાજે આ પ્રમાણે દસ્તાવેજ આપીને દાસનું કલ્યાણ કર્યું. અવધૂતની અમૃત કથા હવે આગળ વહી રહી છે. ભગવાન હવે દત્ત પુરાણમાં 108 અનુષ્ઠાન આજે પૂરા કર્યા. એક જ આસને બેસીને પૂર્ણ કર્યા. ભગવાન એક જ આસન પર બેઠા છે અને એ આસન પર બેસીને લગભગ 10-12 મહિને એમને અનુષ્ઠાન પૂર્ણ કર્યું. અનુષ્ઠાન પૂરું થતો હવે અવધૂત વિચાર કરવા લાગ્યા કે મારે અનુષ્ઠાનનું ઉદ્યાપન કરવું પડે. ઉદ્યાપન એટલે બ્રાહ્મણો જમાડવા પડે, સુવાસિની બટુકો આ બધો ખર્ચ કરવો પડે. પણ ઉદ્યાપનનો ખર્ચ કોણ કરે? દાસ કાકાને કહેવાય. એ બિચારા કેટલો ખર્ચ કરતા હતા. એટલે બાપજીએ દાસને કહેવું નથી. એટલે મનમાં વિચારમાં પડ્યા કે મારે શું કરવું. રાત્રે સ્વપ્નમાં પરમ સદગુરુ વાસુદેવાનંદ સ્વામી મહારાજ પ્રગટ થયા અને અવધૂતજીને આજ્ઞા આપી કે જો તારે ઉદ્યાપન 52 કે હું જમાડીને કરવાનું નથી, 108 પારાયણ તે કર્યા છે તો 108 દિવસમાં આ ઉદ્યાપનના નિમિત્તે તું નર્મદાની પરિક્રમા પૂર્ણ કર. નર્મદાની પરિક્રમા 108 દિવસમાં પૂરી કર. શ્રદ્ધા રાખીને પગે ચાલીને આ પ્રમાણે કર. સ્વપ્નનો દ્રષ્ટાંત જોઈને અંતર ખૂબ હરખાયું. અવધૂતે પરિક્રમાનું નક્કી કર્યું. ત્યાં તો બીજે દિવસે સ્વપ્ન આવ્યું કે પેલો ગાળો તારી રાહ જોઈ રહ્યો છે, એટલે પરિક્રમાનું પછી રાખ, પણ પેલો ગાળાને મળી આવ, એ તારી રાહ જોઈ રહ્યો છે. એ આ ઘોડો કોણ હશે વળી? અવધૂતજી ઓળખતા નતા જે સ્વામી મહારાજ ના શિષ્ય હતા, ગાડા મહારાજ યોગાનંદ સરસ્વતી. એ પોતે મૂળ તલંગપુર ના અને આવી રીતે વ્યાસુદેવાનંદ સ્વામી મહારાજ ના એ પ્રષ્ટ શિષ્ય બની ગયા. હવે એમને દક્ષિણમાં અને એમને ગુરુમૂર્તિ ચરિત્ર નામના મરાઠીમાં ઓવી છંદમાં ગ્રંથ લખ્યો. પણ પોતાની ભાષા ગુજરાતી હતી અને આ તો મરાઠી ભાષા, એટલે વ્યાકરણની કોઈ ભૂલો હોય એ સુધારવા માટે કોઈ વિદ્વાનની જરૂર હતી. એટલે સ્વામી મહારાજે એને સ્વપ્ન આપ્યું કે હું એક બ્રહ્મચારીને મોકલું છું. અને આ બાજુએ બ્રહ્મચારીને સ્વપ્ન આપ્યું કે ગોળો તારી રાહ જોવે છે. અવધૂત વિચારમાં પડ્યા. પણ ગુરુ આજ્ઞા ઘરી હશી, ગુરુની આજ્ઞામાં વિચાર ન કરવાનો હોય. ગોળો ક્યાં હશે? ગમે ત્યાં હશે. ગોળાને શોધતા શોધતા અવધૂતજી નીકળી પડ્યા અને સંત સ્મરણને નીકળ્યા. હવે ગાળા ને સિનોરમાં દર્શન થયેલા અને એવી રીતે સ્વામી પાસે રહીને એમને ગાળા મહારાજે પોતે આ ખેચરી વિદ્યાનો પણ અભ્યાસ કર્યો. ગુજરાતી ભાષાનું હોવા છતાંય મરાઠીમાં એમને ગ્રંથ લખ્યો. આ શુદ્ધિને માટે વિચારતા હતા અને આ બ્રહ્મચારીને મોકલું છે એવું સ્વપ્ન આવ્યું. તે દિવસથી ગોળા મહારાજ પ્રતીક્ષા કરી રહ્યા હતા કે આ બ્રહ્મચારી ક્યારે આવશે. આ રોમ અવધૂતજી પણ નચિંત થઈને ગોળા મહારાજની શોધમાં નીકળી પડ્યા અને ત્યાં તો ફરતા ફરતા એ કેવી રીતે ગયા હશે એ તો આપણને ખ્યાલ જ રાખવો મુશ્કેલ છે. પૈસાને સ્પર્શ કરવાનો નહીં, ટિકિટ વગર ગાડીમાં બેસવાનું નહીં, કોઈની પાસે માંગવાનું નહીં. કેટલા સંકટો વેઠીને એ ગાળા માણસ વાકડી નામના ગામમાં રહેતા હતા ત્યાં પહોંચી ગયા. ગાળાએ બ્રહ્મચારીને જોયા, એકબીજાને આનંદ થયો, રોમ હર્ષ થયો. ગાળા મહારાજે એમને બેસાડ્યા, બધી વાત કરી, પેલો ગ્રંથ આપ્યો. ગુરુમૂર્તિ ચરિત્રનો ગ્રંથ જોઈને અવધૂતજીને આનંદ થયો. એટલે અવધૂતજીએ કહ્યું કે આ શુદ્ધિકરણનું કામ હું કરીશ, પણ એ પહેલા ગુરુ મહારાજે મને આજ્ઞા કરી છે કે મારે નર્મદાની પરિક્રમા કરવી, એટલે હું એ પહેલા કરું. ગાળા મહારાજે કહ્યું, ભલે ભલે, પહેલા હે બ્રહ્મચારી તમે નર્મદાની પરિક્રમા કરી આવો અને પછી આ ગ્રંથની શુદ્ધિનું કામ કરજો. એટલે બ્રહ્મચારી ત્યાંથી નીકળીને દક્ષિણમાં જે કઈ દત્તના તીર્થો હતા, ગાણગાપુર, કુરવરપુર, માહુરગઢ, આ બધાની યાત્રા કરી. યાત્રા કરી અને ત્યાંથી પાછા ફર્યા, અને પાછા ફરી આવે પોતાને ગુરુ મહારાજે એમને આપી છે આજ્ઞા કે ભાઈ તારે નર્મદાની પરિક્રમા કરવાની છે. એટલે પરિક્રમા કરવા માટે એ પોતે મોર ટકાવ્યા અને ત્યાંથી ઓમકારેશ્વર આવી પહોંચ્યા. એમને વિચાર કર્યો છે કે મારે ઓમકારેશ્વરથી જ પરિક્રમા શરૂ કરવી પડી છે. એટલે ઓમકારેશ્વર આવ્યા. ઓમકારેશ્વર આવીને મા નર્મદાના જ્યાં દર્શન થયા, એમના આનંદનો પાર ના રહ્યો. બસ મોર ટકાએ આવીને ત્યાંથી ઓમકારેશ્વરે આવ્યા. રે વાતી ખડખડ નાદ કરી રહ્યા, રેવા નીર ભવી. મા નર્મદાના પ્રત્યે અવધૂતજીની અત્યંત શ્રદ્ધા ભક્તિ હતી. નર્મદાના દર્શન કરતા એમના હૃદયમાં આનંદ થઈ ગયો અને માની પ્રાર્થના કરી, જય 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 મા નર્મદા, પાપ તાપ હરનાર, જય મુદાયિની હરમ્યદા, વંદુ વારંવાર. તારા દર્શન માત્રથી ચડે જન્મના પાપ, સ્નાને સન્મતિ સાપડે, દૂર થાય સંતાપ. મેકલ જાતા બાવડી રુદ્ર દેહા માત, ખડખડ શબ્દે રટી રહી ઓમકાર સાક્ષાત. માં પાવન તુજ જલ સેવને, બુદ્ધિ નિર્મલ થાય, પરિક્રમા તુજ તત્તણી, કરતા ભવ ભય જાય. શી રીતે વરણું તને, મતીન ચાલે માત, કેવળ બંધુ ભાવથી, જય જય નર્મદા મા. આ પ્રમાણે અવધૂતજીએ નર્મદાની પ્રાર્થના કરી, સજળ નેત્રે પ્રાર્થના કરી, રમી રહ્યા, આનંદી રહ્યા. નર્મદામાં પણ પોતાના પનોતા પુત્રને જોઈને ખડખડ હસીને પોતાનો ભાવ વ્યક્ત કર્યો. બીજે દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં નર્મદામાં સ્નાન કરીને અવધૂતજીએ પરિક્રમા કરવાનું પ્રયાણ કર્યું. કેવો વેશ કર્યો કોઈ ઓળખી ના શકે એટલે વિચિત્ર વેશ ધારણ કર્યો. જથર બથર જટા સિરે, તે પર ટોપી એક, જટાને જથર બથર કરી નાખી, એના પર શંકુ આકારની આવી મોટી એક ગરમ ટોપી મૂકી દીધી. ખાધે કાળો કામણો, દંડ કરે મજબૂત, જળતી જોડી નાનડી, ખભા ઉપર અદભૂત. એક કાળો કામણો લીધો અને એક જળતી જોડી. એ ભનારાનું કૌપીન છે, પગ પર વીટી, એમ બે લંગોટ રાખવાના પહેરવા માટે. એટલે એક લંગોટ ધારણ કર્યો હતો અને બીજો લંગોટ પગે બાંધી દીધો. આવું વિચિત્ર વર્તન કર્યું. હે પધારાનું કૌપીન છે, પગ પર વીટી, એમ નયન ભાવરા ચમકતો, દિશે પાગલ જેમ. નાની સી જોડી વહી, બહુ ઓછું સાધન, નાનો ડબ્બો ગોળનો અને દંત મંજન. પેલી જોડીમાં શું, આખી પરિક્રમા ગોળનું પાણી પીને જ કરવાની હતી, અન્ન લેવાનું નતું. માત્ર પાસે ગોળનું પાણી ઓગાળી નાખે અને એ જ પી લેવાનું બસ, અને પછી ચાલવાનું. સદાવ્રત મળે, જમવાનું મળે, પણ કોઈ જાતનું ભોજન લેવાનું નહીં, આવો નિયમ કરેલો. એક નાનકડો દંત મંજન, એક ઉલિયું, એક કોટો કાઢવા માટે નાની છરી અને એકાદ વધારાનું જનોઈ, એટલું જ પેલી જોડીમાં હતું. અને એક હલકું જલપાત્ર. આટલું સાધન છતાં ઉદ્ધવજી કે છે કે મારી જોડીમાં 14 બ્રહ્માંડ ભરેલા છે, સદાવ્રતનું ભોજન લેવાનું નહીં, અને ઝડપી ચાલે મસ્તીથી ચાલ્યા જાય છે, ખાન પાનની હિના પડી નહીં, શ્રમ કે નહીં થા, સાત સંગાત ન કોઈનો, એકલ ચાલે જવા કોઈનો સંગાત નહીં, પાસે ગોળ કણુઆ પાણી પી બે વાર, નિજાનંદની મસ્તીમાં ચાલે એ અગાર, કોઈક વાર ગોળ પણ ના મળે તો એકદમ મા રહેવાનું, અમૃત જળ છે ને એની બે પોશો પાણી પી જાય અને પાછું ચાલ્યા કરે, ભૂખ તરસ કશાનું એમને ભાન નથી.